நமோரியண்டாணம் நமோ சித்தாணம் நமோ அயரியாணம் நமோ வஜ்ராயாணம் சவசாஹூணம் ஸ்ரீ தினசாசன குரு நமோ நானாவித சுககார் ஆத்மஹித உபதேசதே கரி மங்களாசார் பிரகாஷ அர்த்த ஜீவனி கோனே பிரகார நாசி மித்யா பிரம வாசனா தாத்தி தேச பாஷா கரி அர்த்த கோ பிரகாஷ கரோ ஜாதி மந்த புத்தி ஹுகே ஹுத அர்த்த பாசனா ஜாதி மந்த புத்தி ஹுதே ஹுத அர்த்த பாசனா ஜு லக்ஷ்மி கே நிலய ரூப உன அவினாசி பிரபு கோ ரிதார் கிரந்த ரசு ஆத்மானுசாசன பவ்ய ஜனோ கோ ஹே சிவசார் ஹே ஆத்மன் தூ துக் சே டர்தா அரு சுக கீ வாஞ்சா கர்தா இசிலியே மே துக்காரி அரு சுககாரி ரச்சினா கர்த்தா மதுர விபாகி உபதேசா மிருத்ய யதி கது விபாசித ஹோ கது ஔஷதி கிராஹக ரோகி பன் கிஞ்சித் தூ பயபீஷண ஹோ. आत्मानुशासन ग्रंथ विराजमान है, गुणभद्र आचार्य देव द्वारा रचित चरणान योग प्रधान आ ग्रंथ है, बहुज प्रेरणा आपा वालू आ ग्रंथ है। अशुभ भाव थी बचावी ने जीव ने शुभ भाव मा लावी शुद्धोपयोग प्रगट केवी रीतना थाय, आत्मानु अवलंबन केवी रीतना जीव लई सके એની સુંદર વિધિ આ ગ્રંથમાં બતાવી છે. આપણે 35 નંબરના શ્લોકની ગયા વખતે ચર્ચા કરી હતી. 34 અને 35 આ બે છંદની આપણે ચર્ચા કરી હતી. લૌકિક જીવો થી મૂર્ખતા પૂર્વ પૂર્ણ પ્રવૃત્તિ અને વિષયાંધ પુરુષથી વિષયાંધ પુરુષ થી દુર્દશા કા વર્ણન, બરાબર. આપણે 34 અને 35 છંદ ની ચર્ચા કરી હતી, જેમાં આપણે બહુ સરસ વાત જોઈ હતી કે 35 નંબર ની ગાથા જોઈએ કે સમ્યક જ્ઞાન રૂપી નેત્ર વિષયો સે અંધ હો રહે હૈ, વહ અંધો સે ભી મહા અંધ હૈ, ક્યોંકી જો અંધા હૈ વહ માત્ર નેત્રો સે હી નહીં જાન પાતા, પરંતુ જો વિષયો સે અંધા હૈ વો કિસી ભી ઇન્દ્રિય સે નહીં જાન પાતા. જેનું મન સમ્યક પ્રકારે સાચી દિશામાં કામ ન કરતું હોય તો પછી ઇન્દ્રિયોનું તો શું કેવું. સંગની પંચેન્દ્રિય જીવની વાત કરીએ તો મનમાં જે દુર્વિચાર છે, મિથ્યા જ્ઞાન છે, જે પર એકત્વતા છે, મમત્વતા છે, એ પ્રકારે જે મિથ્યા દર્શન સાથે જ્ઞાન પણ મિથ્યા રૂપે પ્રવૃત્તિ રહ્યું છે, તો એ જીવને જે ખરેખર પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ છે એ સ્વરૂપ કેવી રીતના એ જીવ જાણી શકે કે જે વિષયાંગ થઈ ગયો, જે આંખથી નથી દેખી શકતો, એ તો એક જ ઇન્દ્રિયથી નથી દેખી શકતો, કાન થી સાંભળી શકે છે, મન થી વિચારી શકે છે, એનું તો કલ્યાણ થઈ શકે અગર એ એના મનનો અને એના ઉપયોગનો, એના સમયનો અગર એ સદુપયોગ કરે. પણ જે વિષયાંધ છે, જે વિષયોમાં અંધ છે, આંધળો છે, આંધળો પુરુષ, આંધળો જીવી છે, જેને સમ્યક જ્ઞાન રૂપી નેત્ર બંધ કરી દીધા, જેના નેત્ર વિષયોમાં ખુલ્લા છે, જેના નેત્ર વિષયોમાં ખુલ્લા છે, જેની ઇન્દ્રિયો વિષયોમાં ખુલ્લી છે, વિષયોમાં સુખ બુદ્ધિને વિષયોમાં સુખ બુદ્ધિ માની બેઠો છે જે જીવ, એ જીવે તો સમ્યક જ્ઞાનરૂપી નેત્ર બંધ કરી દીધા. પોતાના આત્માનું કલ્યાણ કરવાનો આખો જે માર્ગ છે એ માર્ગને એને બંધ કરી દીધો, એના ઉપર તીવ્ર આવરણ આવી ગયું. તો જે અંદરનો સ્વભાવ છે કેવી રીતના જાણશે? અગર મન દ્વારા, અગર ઇન્દ્રિય દ્વારા એટલે ચક્ષુ ઇન્દ્રિય દ્વારા, કર્ણ ઇન્દ્રિય દ્વારા આત્માની વાત જ નહીં સાંભળે, તત્વનું સ્વરૂપ જ નહીં સમજે, દેવશાસ્ત્ર ગુરુથી અગર એ જોડાશે નહીં, મંદિર નહીં આવે, સ્વાધ્યાય નહીં કરે, પ્રવચન નહીં સાંભળે, સ્વાધ્યાયમાં એનું મન નહીં લાગે, આ પ્રકારની તત્વની એની અંદરથી રૂચિ નહીં હોય, તો નિર્વિકલ્પ સમ્યક દર્શનની પ્રાપ્તિ કેવી રીતના થશે? એટલે જે વિષયાંગ છે, જે વિષયોમાં જે ભાગી રહ્યો છે, આસક્ત છે, લીન છે, એમાં ને એમાં જે ગુંચવાયેલો છે, ઇન્દ્રિયના વિષય માર્ગ, ઇન્દ્રિયના વિષય ભોગો માર્ગ, જેના પ્રણામ, જેનો ઉપયોગ, જેનું વીર્ય, જેનો સમય, જેની ઇન્દ્રિયો, જેનું મન, જેના વિચારો નિરંતર વિષય આસક્ત હોય, તો એની માટે તો આત્માનો અનુભવ બહુ દૂરની વાત. કારણ કે ક્રમ આપણને બધાને ખબર છે, અશુભ માંથી બુદ્ધિપૂર્વક શુભમાં આવશે અને શુભ માંથી પછી શુદ્ધમાં જશે. તો એ પ્રકારે અગર આ ક્રમને ફોલો નહીં કરે ને અશુભમાં જ પડ્યો રહે છે. વિષયાંત જે શબ્દ, વિષયાંત પુરુષ થી દુર્દશા, એ જીવ વર્તમાનમાં તો દુઃખ ભોગવી જ રહ્યો છે જે વિષયાંત છે, અને એ જીવ ભવિષ્યમાં પણ અનંત દુઃખ ભોગવવાની તૈયારી કરે. હસતા હસતા બાંધેલા કર્મ રડતા રડતા પણ નહીં છૂટે. કેટલી વાર આપણે વાત લઈએ છીએ કે એક વાર આ ત્રસ પર્યાયનો કાળ પૂરો થઈ ગયો અને જીવે પોતાનું કાર્ય ન કર્યું, પોતાની ઓળખાણ ન કરી, પોતાની પહેચાન ન કરી, પોતાનું હું પણ ન સ્થાપ્યું, તો એ જીવની ત્રસ પર્યાયનો કાળ પૂરો થતા નિગોદમાં ચાલ્યો ગયો તો અનંતકાળ નિગોદમાંથી પછી નીકળી નહીં શકે. અનંતકાળ માટે નિગોદમાં જન્મ મરણ કરતો હોય કેવી દુર્દશા થશે, જ્ઞાનની કેટલી હિંમત થઈ જશે, મોહની કેટલી તીવ્રતા, એકમાત્ર સ્પર્શ ઇન્દ્રિય, એક શ્વાસનો આધારવાર જન્મ મરણ. વિચાર કરો કે એ જીવને પાછો આવો અવસર મળો. આ બધા આપણે કહીએ ને સ્ટેજીસને પાર કરીને એકેન્દ્રિયમાંથી, વિકલેન્દ્રિયમાંથી, પછી પંચેન્દ્રિયમાં પણ, પછી અસંગીમાંથી સંગની, અને એમાં પણ પછી ઉત્તર ઉત્તર જૈન ધર્મ છે, ઉત્તર ઉત્તર સાચા દેવશાસ્ત્ર ગુરુનું મળવું છે, આ વાત મળી છે, મૂળ તત્વ મળવું છે, એ કેટલું ઉત્તર 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 દુર્લભ છે એની આ જીવને ભાવમાં આત્માનો. એટલે માટે પ્રાપ્ત પર્યાયમાં, પ્રાપ્ત ઇન્દ્રિયના વિષય ભોગોમાં એટલો તલ્લીન થઈ ગયો છે, લીન થઈ ગયો છે, અનાદિનો મોહ જીવને રખડાવે. આ મોહ ભાવ જીવને પરમા સુખ બતાવે, પર દુઃખનું કારણ નથી. ઇન્દ્રિય વિષય ભોગો દુઃખ સુખના કારણ નથી, પણ એમાં આપણી જે માન્યતા છે, મોહના કારણે, અજ્ઞાનના કારણે, વિશ્વાસોના કારણે, ઉલટી માન્યતાના કારણે આપણે જે એમાં સુખ માની બેઠા છે ને એમાં એમાં આપણો ઉપયોગ રહે છે, એ ખરેખર દુઃખનું કારણ છે. જો આના પછીની પણ બે ગાથા એ પ્રમાણે છે, આપણે બે ગાથા લઈશું. જો બહુ સરસ ગાથા છે, 36 નંબરની ગાથા, આ બહુ પ્રખ્યાત ગાથા છે, ઘણા બધા વિદ્વાન આ ગાથાને યાદ કરતા હોય છે. આત્માનું શાસનની આ ગાથા બહુ બહુ પ્રખ્યાત છે, બહુ સરસ છે. જો વિષયાભિલાષા ઈ વ્યર્થતા, કેટલી એની વ્યર્થતા છે, વ્યર્થ છે આવી અભિલાષા, વ્યર્થ છે, અનર્થ, અનર્થકારી છે, અર્થ વગરની છે. હેડિંગ જો એક એક હેડિંગ, વિષયાભિલાષા, વિષય અભિલાષા, વિષયો કી અભિલાષા, વ્યર્થ વ્યર્થ હૈ, નુકસાનકારક છે, અનર્થ છે, અહિતકારી છે, અપ્રયોજનભૂત છે. જીવને રંચ માત્ર પણ સુખી કરનાર નથી. અને આ અભિલાષા એ ખરેખર એટલી વ્યર્થ કીધું ને, વ્યર્થ જ છે. કારણ કે તારી વર્તમાનની જે અભિલાષા છે કે આ મળી જાય, આ મળી જાય, આ મળી જાય, જે તૃષ્ણા, તૃષ્ણાથી ખાઈ ખૂબ ભરી, રિક્ત રહી, રિક્ત રહી, તો એ વ્યર્થ છે. કેમ વિશે અભિલાષા વ્યર્થ કેમ? કર્ણાનિયોગથી વાત કરો, દ્રવ્યાનિયોગથી વાત કરો. સમજાય છે તો ખ્યાલ આવશે. કર્ણાનિયોગથી વાત કરો તો આ હેડિંગની ચર્ચા કરીએ તો વિષયાભિલાષા વ્યર્થ. વિષયાભિલાષાથી વ્યર્થતા, વ્યર્થ કેમ છે? કારણ કે તારા વર્તમાનના વિકલ્પ અનુસાર તને બાહ્ય વિષય ભોગની જે સામગ્રી છે એ તને નથી મળતી. એ તારા પૂર્વના પુણ્યના ઉદય પ્રમાણ બહારની સામગ્રી મળે છે. પોઈન્ટ પકડ. કર્ણાનિયોગથી વાત કરું છું. કર્ણાનિયોગથી વાત કરીએ તો વિષય અભિલાષા થી વ્યર્થતા. વ્યર્થ છે કે નહીં તારી વર્તમાનની અભિલાષા? તારા વર્તમાનના વિકલ્પ, તારી વર્તમાનની સંયોગોને પ્રાપ્ત કરવાની ચાહના, ઈચ્છા, તૃષ્ણા, અભિલાષા, વાંછા, લોભ એ વ્યર્થ છે. કેમ? કારણ કે જે વર્તમાનના તારા પ્રણામ છે એ પ્રણામથી આ બાહ્ય સામગ્રી નથી મળતી, પણ પૂર્વના બાંધેલા કર્મના, અઘાતી કર્મના ઉદય અનુસાર બાહ્ય સામગ્રી મળે. અને એ જે અઘાતી કર્મ તું બાંધીને આવ્યો છે અને એ જ પ્રમાણે બાહ્ય પરિસ્થિતિ, સંયોગો, સામગ્રી, અનુકૂળ પ્રતિકૂળ, જે પણ નો કર્મની પ્રાપ્તિ થાય છે એ તારા પૂર્વના કરેલા કર્મોના પરિણામ અનુસાર, તારા કરેલા પરિણામ અનુસાર જે કર્મનો બંધ થયો છે એ કર્મના ઉદય પ્રમાણે તને ભાવ્ય સામગ્રી મળે છે. એટલે કર્ણાનિયોગ પણ એ સિદ્ધ કરે છે કે વિષય અભિલાષા વ્યર્થ છે. હવે દ્રવ્યાનિયોગથી વાત કરીએ તો દ્રવ્યાનિયોગ તો ચોખ્ખી વાતને નિષેધ છે, કટ કરશે કે તારી જે વિષય પ્રત્યેની અભિલાષા છે, આસક્તિ છે, ઈચ્છા છે એ વ્યર્થ છે. કેમ? કારણ કે તું મૂળભૂત વસ્તુ સ્વરૂપને જ નથી સમજી શક્યો કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કઈ કરી શકે નહીં, અને એક દ્રવ્ય બીજા દ્રવ્યને સુખી ન કરી શકે, અને એક દ્રવ્ય બીજા દ્રવ્યના આધીન નથી, અને એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપતા નથી, એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્ય વચ્ચે કર્તા કર્મનો અભાવ છે. હવે આપણા અભિપ્રાયમાં મેં પૈસા કમાવ્યા, મેં સામગ્રી લાવી, મેં ઘર બનાવ્યું, મેં બાળકોને મોટા કર્યા, મેં એને ભણાવ્યા, મેં પ્રવચન સ્વાધ્યાય કર્યો, સાંભળ્યું, સંભળાયું, તો તમે વિચાર કરો કે આપણો જે આ અભિપ્રાય છે કેટલો વ્યર્થ છે. અભિલાષા, અભિપ્રાય, માન્યતા, પ્રતીતિ, જ્ઞાન વ્યર્થ છે. જે વિષય સંબંધી તારી ઈચ્છા અભિલાષા છે વ્યર્થ છે, અને એમાં તારો કરતા ભાવનો અભિપ્રાય અને સુખ બુદ્ધિનો અભિપ્રાય વ્યર્થ છે. વ્યર્થ વ્યર્થ, કોઈ વસ્તુ સ્વરૂપમાં એને સ્થાન નથી, અનર્થકારી છે, અર્થ વગરનો છે, અર્થ વગર વ્યર્થ. તારી વાતો બધી વ્યર્થ છે. વ્યર્થ એટલે સમજાય, વ્યર્થ વ્યર્થ એટલે નકામી, કોઈ કામની નથી, નકામી છે વ્યર્થ. વિષય અભિલાષાથી વ્યર્થતા. અબ કહેતે હૈ, જેનું હેડિંગ વાંચીએ, અબ કહેતે હૈ કે કિંચિત વિષયો કી ઈચ્છા કી પૂર્તિ કે લીએ, કિંચિત વિષયો કી ઈચ્છા કી પૂર્તિ કે લીએ, આખી દુનિયા, આખું જગત વિષયો પ્રત્યે જે ઈચ્છા ઉત્પન્ન થાય છે એની પૂર્તિ માટે તેરી પ્રવૃત્તિ જો હોતી હૈ, પરંતુ વિષયો કી ઈચ્છા તો સભી પ્રાણીઓ કો હોતી હૈ, લેકિન મન વાંછિત પદાર્થો કી પ્રાપ્તિ કિસકો હુઈ, અર્થાત કિસી કો નહીં હુઈ, યહ બાત આગામી છંદ મેં કહેતે. જે પણ પ્રાપ્ત થાય એના કરતા વધારે જીવને પ્રાપ્ત કરવાની ઈચ્છા નિરંતર હોય, જેટલું હોય એના કરતા વધારે જોઈએ. પુણ્યનો ઠાંડ ભાગ હોય બારમાં તો પણ એની ઈચ્છા નિરંતર વધારે ને વધારે, વધારે ને વધારે પ્રાપ્ત કરવાની નિરંતર ચાલશે. પોઈન્ટ સમજાય છે? સંતોષ તે ને, સંતોષ ખરેખર આત્માના અવલંબન વગર, આત્માની પરિપૂર્ણતા સમજ્યા વગર, પોતાનું જ્ઞાન થયા વગર, પોતામાં હું પણ સ્થપાયા વગર, આ ઈચ્છા રૂપી જે ખાડો છે, વિષયોને લઈને જે ઈચ્છા રૂપી ખાડો છે, ક્યારે પણ નથી પૂરા. હવે તમે આની આનો અર્થ અને ભાવાર્થ જોશો તો આમ છે ને, આપણને ખુશી થાય કે શું આચાર્ય દેવ આપણને સત્યનું ભાન કરાવે. સત્ય સત્ય જે વસ્તુનું સ્વરૂપ જે છે એનું ભાન કરાવે. એક એક દ્રવ્યની સ્વતંત્રતાનું ભાન કરાવે. એક એક ઇન્દ્રિયોની સ્વતંત્રતાનું ભાન કરાવે. વિષયોની સ્વતંત્રતાનું ભાન કરાવે. સ્વપરનું ભેદ વિજ્ઞાન કરાવે. બે દ્રવ્ય વચ્ચે અત્યંત ભાવ છે સમજાવે. જો કેટલી સરસ ગાથા છે, જિસમે વિશ્વ અણુ સમ લઘુ હૈ પ્રતિ પ્રાણી કા આશાગર, કિસકો કિતના મિલ સકતા ફિર વિષયો કી અભિલાષા વ્યસ. હવે સાંભળો, શું કે છે જો, અહો પ્રાણી, પ્રત્યેક પ્રાણી મે આશા રૂપી ગડ્ડા ઇતના ગહેરા હૈ. આશા રૂપી ગડ્ડા સમજાય છે, અભિલાષા રૂપી ગડ્ડા, તૃષ્ણા રૂપી ગડ્ડા, ઈચ્છા રૂપી ગડ્ડા એટલે ખાડો, ખાડો ઇતના ગહેરા હૈ, ઇતના ગહેરા હૈ કે જિસમે તીન લોક કી વિભૂતિ અણુ કે સમાન સૂક્ષ્મ હૈ. ત્રણ લોક ની વિભૂતિ મળી જાય તો એ ખાડામાં ક્યાંક અણુ સમાન એ વિભૂતિ ક્યાંક રહી જાય, સમજાય છે. અને એ પ્રાપ્ત થવા છતાં પણ એની ઈચ્છા અને એની તૃષ્ણા નિરંતર 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 વધારે ને વધારે વધારે ને વધારે વધારે ને વધારે સંયોગોની પ્રાપ્તિની અભિલાષામાં નિરંતર એનું મન, એનું જ્ઞાન, એની પ્રણતિ, એના પરિણામ, નિરંતર એના ભાવ નિરંતર દુઃખી 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 રહે. શું શું લખે છે સમજાય છે, કે જ્યાં સુધી તને આ ભેદ વિજ્ઞાન નહીં થાય કે પરમાંથી મને સુખ મળવાનું નથી, પરના આધારે મારું સુખ નથી, પરના આધારે મારું જ્ઞાન નથી, પરના કારણે મારું અસ્તિત્વ નથી, પરના કારણે હું રંચ માત્ર નથી, હું મારા થી છું, મારું અસ્તિત્વ મારા થી છે, મારું અસ્તિત્વ મારા ચૈતન્ય ભાવ પ્રાણ થી છે, મારું સર્વસ્વ મારામાં છે, મારું આખું સ્વરૂપ પરિપૂર્ણ સુખ શાંતિ આનંદ થી લબાલબ ભરેલું છે. જ્યાં સુધી આવી અંદરમાં શ્રદ્ધા પ્રતીતિ નહીં થાય ત્યાં સુધી ગમે તેટલા સંયોગો પુણ્યના ઉદય પ્રમાણ તને પ્રાપ્ત થયા કરે અને તને વિશ્વની સંપૂર્ણ વિભૂતિ પ્રાપ્ત થઈ જાય, બધા જ સંયોગો પ્રાપ્ત થઈ જાય તો પણ તારી ઈચ્છા રૂપી જે ખાડો છે એ રિક્ત રહે, રિક્ત રહે, રિક્ત રહે, રિક્ત રહે. તૃષ્ણાથી ખાઈ ખૂબ ભરી પણ રિક્ત રહી, રિક્ત રહી. એક પછી એક, કારણ કે અજ્ઞાન દશામાં પર સન્મુખતા છે, પરમાં એકત્વ છે, પરમાં સુખ બુદ્ધિ છે, પરમાં સર્વસ્વમયનું છે, પરના આધારે પોતાને જીવે છે, માને છે, પરના કારણે હું મરીશ, પરના કારણે હું જીવીશ, આયુના કારણે મરીશ, આના કારણે હું મરી જઈશ, આના કારણે હું જીવીશ, જીવી રહીશ, આ રોગથી હું મરી જઈશ, આ દવાથી હું બચી જઈશ, નિરંતર એની મિથ્યા માન્યતા અંદરમાં ચાલ્યું છે જેના કારણે નિરંતર અજ્ઞાનનું પોષણ કરીને તીવ્ર કર્મનો બંધ કરીને ઉપયોગ પરિણામ અને સમય અને વીર્યનો દુરુપયોગ કરે. કેટલી કેટલી માર્મિક ગાથા છે. આપણે તત્વની વાત કરી લઈએ તો અભિપ્રાયમાં, આપણા પરિણામમાં, આપણી માન્યતામાં, આપણા વિચારોમાં, આપણા જીવનમાં, આચરણમાં અગર ફરક નથી પડતો તો ખરેખર આપણે શું સાંભળીને શું વાતો કરી. પોઈન્ટ પકડાય છે. જો પ્રત્યેક પ્રાણી મેં આશા રૂપી ગડ્ડા ઇતના ગહેરા હૈ કે જિસમે તીન લોક કી વિભૂતિ અણુ કે સમાન સૂક્ષ્મ હૈ. ત્રણ લોક ની વિભૂતિ મળી જાય તો પણ અહીંયા કે છે અણુ સમાન છે, એ ક્યાંય ક્યાંય એ તો ખાડામાં ક્યાંય પડી હશે ને, એ જે છે એને નહીં જોવે પણ જે નથી એની પ્રાપ્તિ માટે હવે આ નથી, હવે આ નથી, હવે આમ જોયે છે, હવે આમ જોયે છે, હવે આ નથી જોયું, હવે અહીંયા જોવું છે, આ ઇન્દ્રિયના વિષયને ભોગવું છે, આ ઇન્દ્રિયના વિષયને ભોગવું. નિરંતર એની તૃષ્ણા અને ઈચ્છા નિરંતર 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 એ આપણે કહીએ ને કે વધતી જ જાય છે, વધતી જ જાય. આજે અંજલિ જળ સમ જવાની ક્ષીણ હોતી જા રહી, પ્રત્યેક ક્ષણ જર જર જરા નજીક આપી જા રહી, કાલ કી કાલી ઘટા પ્રત્યેક ક્ષણ મંડરા રહી, કિંતુ પલ પલ વિષય તૃષ્ણા, પલ પલ વિષય તૃષ્ણા તરુણ હોતી જાય. વિષય તૃષ્ણા કેવી થાય છે? તરુણ. એક એક ઇન્દ્રિયોના વિષય, ઇન્દ્રિયો તરુણ થતી જાય છે. જેમ વૃદ્ધાવસ્થા આવતી જાય છે, મૃત્યુ તરફ આગળ વધતો જાય છે, બુઢાપો આવતો જાય છે, એમ એક એક ઇન્દ્રિય, એક એક ઇન્દ્રિય શું થાય છે? તો કે એક એક ઇન્દ્રિય તરુણ થતી જાય છે. એક એક ઇન્દ્રિયના સંબંધી જે અભિલાષા છે એ તરુણ થતી જાય છે, યુવાન થતી જાય છે, વધતી જાય છે. સમજાય છે? એટલી સરસ અહીંયા વાત કરે. યદિ તીન લોક કી વિભૂતિ એક પ્રાણી કો મે જાય. હવે ઈચ્છા એટલી બધી છે બધાની અને સામગ્રી ઓછી છે. છ જણ છે, છોએ છ જણ ભૂખ્યા થયા છે, રોટલી એક છે, બોલો કોને મળશે? અને એક રોટલી થી કોનું પેટ ભરાશે જે બહુ ભૂખ્યો જીવ છે? વિચાર કરો તો સામગ્રી ઓછી છે, ઈચ્છા વધારે છે, તૃષ્ણા વધારે છે, અભિલાષા વધારે છે, અને જગતમાં સામગ્રી ઓછી છે. આચાર્ય જે કહે છે, તું શું આ બધી સામગ્રીઓનું, સંયોગોનું, વિષયનું, કષાયનું, ઇન્દ્રિયનું લક્ષ છોડીને એક વાર તારા અતિન્દ્રિય સ્વભાવની સામે ન જોઈ શકે? કે જે પરિપૂર્ણ પ્રદેશે પ્રદેશે અસંખ્યાત પ્રદેશે પ્રદેશે સુખ શાંતિ આનંદની ખાણ છે, સર્વસ્વ તારું તારામાં છે, તારી શાંતિ, તારું સુખ, તારી પ્રભુતા, તારી વિભુતા, તારું સર્વજ્ઞપણું, તારી વિતરાગતા, તારો આનંદ, સર્વસ્વ બધું તારામાં ખચાખચ લબાલબ ભરેલું છે. તું એક વાર અહીંયા નજર તો કર, અને એક વાર તું અંદરમાં તારા અતિન્દ્રિય આનંદ નો રસ પી, અતિન્દ્રિય આનંદ ના ઘૂંટડા પી, અને પછી બહાર આવીને જો તને આખું જગત તુચ્છ લાગશે, પર લાગશે, ભિન્ન લાગશે, ન્યારો લાગશે, અને તારો આત્મા એનાથી અત્યંત જુદો લાગશે. તને ક્યાંય સુખ નહીં લાગે. તું એક વાર અંદરમાં સુખ જોઈ ના આવશે તો, એક વાર અંદરના સુખને ચાખી ના આવશે તો, એક વાર તારા આત્માનું આત્મ જ્ઞાન તમને જ્ઞાન કરી ના આવશે તો તને સાચું ભેદ વિજ્ઞાન પ્રગટ થશે. અને પછી ચક્રવર્તી ની સંપદા ઇન્દ્ર તરીકે ભોગ કાગ બીત સમ જીનત હે સમ્યક દ્રષ્ટિ લો. પછી ચક્રવર્તી ની સંપદા હશે તો ચક્રવર્તી કે છે કે હું અખંડ ખંડ ખંડ ને જીતનાર નથી, હું તો અખંડ ની સાધના કરનાર, હું તો અખંડ ની સાધના કરનાર. એક એક ગાથા આત્માનું શાસન ગુણભદ્ર આચાર્ય દેવે પ્રેરણાદાયક લેખી. આ શરણાની પ્રદાન ગ્રંથ છે. અશુભ થી બચાવીને, પાપ થી બચાવીને, ઇન્દ્રના વિષય ભોગો થી બચાવીને જીવને જે શાસ્ત્ર ગુરુ સાથે પહેલા જોડે છે, અને જે શાસ્ત્ર ગુરુ સાથે જોડ્યા પછી આત્મા સાથે જોડે. મેં કેટલી વાર વાત કરી છે કે જે પુણ્યનો બંધ થશે ને, સાચી છે, પુણ્યનો બંધ થશે જેનાથી તને બાહ્ય સામગ્રી અનુકૂળતા મળશે, એ પણ દેવ શાસ્ત્ર ગુરુના સાનિધ્યમાં આવીને થશે. કયા ઇન્દ્રિયના વિષય ભોગોમાં રમણ કરવાથી પુણ્ય બંધાશે? તો કયા ઇન્દ્રિયના વિષય ભોગોમાં લીન રહેવાથી પુણ્ય બંધાશે? તો પાપ ના કાર્ય છે. એક એક ઇન્દ્રિયના વિષય ભોગોમાં ઉપયોગ લીન છે, એમાંથી પાપ બંધાય છે. પાપ 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 બંધાય. ચક્ષુ ઇન્દ્રિયનો વિષય હોય કે કર્ણ ઇન્દ્રિયનો વિષય હોય, હોટલ પિક્ચર થિયેટર હોય, એક એક ઇન્દ્રિયના વિષય પાપ ના બંધના કારણ છે. હવે એ ઇન્દ્રિયોના વિષયોમાં જે પાપ બંધાય છે ત્યાંથી તારો ઉપયોગ થશે, અને તારો ઉપયોગ દેવ શાસ્ત્ર ગુરુમાં લાગે, સ્વાધ્યાયમાં લાગે, તત્વ નિર્ણયમાં લાગે, તો પુણ્ય બંધાશે. અને પુણ્ય બંધાશે તો તને પુણ્યનો ઉદય આવશે, તો તને પુણ્યની સામગ્રી, તો તને અનુકૂળતા મળશે. એ તો સમજ. એટલે તને પુણ્યનો ઉદય જોઈએ છે, તને અનુકૂળતા જોઈએ છે, તને ઉત્કૃષ્ટ સામગ્રી જોઈએ છે, તને ચોથા કારણના ભોગ જોઈએ છે, પરિણામ કે છઠ્ઠા કાળ જેવા, અને તું પોતે કે પંચમ કાળનો જીવ. પરિણામ તારા છઠ્ઠા કાળ જેવા છે. નરકમાં જવું નથી, નિગોદમાં જવું નથી, પ્રતિકૂળતા જોઈતી નથી, બીમારી જોઈતી નથી, શરીરની અસ્વસ્થતા જોઈતી નથી, ઈષ્ટનો યોગ જોઈતો નથી, પરંતુ સતત પરિણામમાં એ જ ચાલે છે કે જેનાથી તને આવા જ કર્મ બંધાય, આવો જ ઉદય આવે, ને આવી જ પ્રતિકૂળતા મળે, તો તું તારા પરિણામમાં સાવચેત કેમ નથી થતો? તું ઉદય નહીં હટાવી શકે, તું સામગ્રી નહીં હટાવી શકે, તું બંધન નહીં હટાવી શકે જ્યાં સુધી તારા ભાવ બંધમાં તું રોક નહીં લગાવે. અહીંયા ભાવ બંધ થયો તો દ્રવ્ય બંધ થવાનો જ છે. અને દ્રવ્ય બંધ થયો તો કર્મ આવવાના છે, અને કર્મ આવવાના છે તો એ સત્તામાં રહેવાના છે, એ સત્તામાં રહેવાના છે તો એ ઉદયમાં આવવાના છે, અને ઉદયમાં આવવાના છે તો એ ફળ આપવાના છે. ફળ આપ્યા વગર એ કર્મ નહીં જાય. યદિ તીન લોક કી વિભૂતિ એક પ્રાણી કો મિલ જાય તો ભી ઉસકી તૃષ્ણા શાંત નહીં હોગી. બોલો, તીન લોક કી વિભૂતિ મિલ જાય તો ભી ઉસકી તૃષ્ણા શાંત નહીં હોગી, તો પણ એને ઓર વધારે જોશે, ઓર વધારે જોશે, ઓર વધારે જોશે. કારણ કે આનું મૂળ કારણ શું છે કે બાહ્ય પર પદાર્થમાં તને, બાહ્ય પર પદાર્થમાંથી તને સુખ જ નથી મળવાનું. તો વિભૂતિ મળતી જાય એનાથી તો તારો આપણે શું કહેવાય, સુખ તો બહુ દૂર, તારા વધારે ને વધારે પરિણામ વિચલિત થતા જશે. અગર પુણ્યનો ઉદય છે, ઉત્કૃષ્ટ સામગ્રીઓ છે, સાતાનો ઉદય છે, ભાઈમાં અપાર અનુકૂળતા છે, ને તું ધર્મમાં નથી લાગતો ને એમાં લાગે છે, તો તું નિરંતર સંકલેશ 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 ભાવમાં ભોગવવાની તૃષ્ણા, ભેગી કરવાની તૃષ્ણા, વધારવાની તૃષ્ણા, વયું ના જાય એનો ડર, બન્યું રે એનો 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 નિરંતર ભાવ, ચોરાઈ ના જાય, લૂંટાઈ ના જાય, વધી કોઈનું વધારે વધી ના જાય, મારું ઓછું ન થઈ જાય. તમે જો નિરંતર એ તૃષ્ણા અને નિરંતર એ ઈચ્છા અને આકુરતા અને સંકલેશ કલુષિત ભય એ રાગ દ્વેષ ના પરિણામમાં નિરંતર 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 દુઃખ પામે. સાચું કહું તમને, અન્યતા નહીં લેતા, અગર તત્વ નથી, ધર્મ નથી, ને દેવશાસ્ત્ર ગુરુનું શરણું નથી, તો પુણ્યનો ઉદય અને એમાં પ્રાપ્ત સામગ્રી જીવ અગર એમાં અટકી ગયો તો એની માટે ખતરનાક. એ પુણ્યનો ઉદય ખતરનાક છે, એ બાહ્ય અનુકૂળતા ખતરનાક છે. અગર તું સદુપયોગ કરીને તારા ઉપયોગને દેવશાસ્ત્ર ગુરુને સ્વાધ્યાયમાં અને આત્મ ચિંતન મંથનમાં નથી લગાડ. ચક્રવર્તીને કેમ ખતરનાક નથી, ઇન્દ્રને કેમ ખતરનાક નથી? કારણ કે ઇન્દ્ર સમ્યક દ્રષ્ટિ છે, ચક્રવર્તી સમ્યક જ્ઞાન છે. એ કોઈ ભોગ કોઈ બાહ્ય સામગ્રી એ જીવની પ્રગતિને વિચલિત નહીં કરી શકે. કાલે જે ચાપીથી જ્ઞાન એટલું બધું આપણે કહેવાય ને મધ્યસ્થ હોવું જોઈએ, એટલું બધું આપણે કહીએ ને કે સમ્યક રૂપ હોવું જોઈએ કે કોઈ પણ ઘટના ઘટે, પ્રસંગ બને, ઉદય આવે, અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, સાતાનો હોય કે અસાતાનો હોય, જ્ઞાન એનાથી પ્રભાવિત ન થાય. તટસ્થ રહે, તટસ્થ 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 તટસ્થ. જે પણ બારમાં ફેરફાર થયા કરે, ઉદય પ્રમાણ થયા કરે, પણ જ્ઞાન વિચલિત ન થાય, જ્ઞાન એમાં જોડાઈ ન જાય, જ્ઞાન એનાથી ભિન્ન રહીને, એનો જ્ઞાતા રહીને તટસ્થ 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 રહ્યા કરે, એની એની સમજણ સમજાય વ્યવસ્થિત રહ્યા કરે, એ જોડાઈ ના જાય, એમાં એકત્વ ના કરી દેશે, એની વાંછા ના કરી દેશે એની કૃષ્ણ. કારણ કે પુણ્યનો ઉદય ખતરનાક છે, સાતાનો ઉદય ખતરનાક છે, જીવને બાહ્ય અનુકૂળતા અનાધિકારથી પ્રિય છે. કોને પ્રિય નથી અનુકૂળતા? પણ એકવાર વિચાર કરો કે અનુકૂળતામાં સુખ છે, સંયોગમાં સુખ છે, એ રૂપિયા પૈસામાં સુખ છે, ગુરુદેવજી એને ધૂળ કેતા થાક્યા નહીં, ધૂળ કેતા થાક્યા નહીં. 47 વર્ષમાં 47,000 વર્ષ ગુરુદેવજીએ સંયોગો પૈસા જે પણ બાહ્ય જે પણ ઇજ્જત છે કે આબરૂ છે, યશ કીર્તિનો ઉદય છે, એ ધૂળ છે, ધૂળ છે, ધૂળ છે, ધૂળ છે. ગુરુદેવજીને તો ધૂળ લાગતી હતી. રક્ષણ કે રીતિ વૈમાનિક દેહની સર્વે માન્યા પૂર્વની સ્વભાવ છે. આપણને દૂર નથી લાગતી, આપણને એમાં સર્વસ્વ લાગે છે. આપણે એના બલ પર પોતાને મહાન માનીએ છીએ, આપણે એના બલ પર બીજાને મહાન માનીએ છીએ. સમજાય છે? બહુ ગજબ ગાથાઓ છે, એક એક ગાથા બહુ સરસ છે. જો યદિ તીન લોક કી વિભૂતિ એક પ્રાણી કો મિલ જાય તો ભી ઉસકી તૃષ્ણા શાંત નહીં હોગી, તો ફિર બટવારે ને કિસકો કિતની વિભૂતિ મિલેગી કે સબકી તૃષ્ણા શાંત હો જાય, એટલે તેરી વિષયો કી ઈચ્છા વ્યર્થ હૈ. શું તને, અને અગેન મેં તમને પહેલા જ કીધું કે પૂર્વકૃત પુણ્યના ઉદય પ્રમાણ જ, પુણ્યના પૂર્વકૃત ઉદય પ્રમાણ જ જીવને સામગ્રી મળે. સામગ્રી પણ એટલી જ મળશે જેટલો તારો ઉદય છે. અચ્છા ચાલો, તારા ઉદયમાં 3 લોકની વિભૂતિ મળી જાય એટલો પણ ઉદય આવી જાય, તો પણ તારી કૃષ્ણ અને તારી ઈચ્છા શાંત નહીં થાય. કેમ? કારણ કે તને બાહ્યમાંથી પરમાંથી એ સાંગળીના ઢગલામાંથી તને સુખ મળવાનું છે. તને સુખની પ્રાપ્તિ એ ક્ષણ માત્ર માટે પણ નથી થવા, એ સમય પણ સુખાભાસ. તને જે લાગે છે કે સુખ મળ્યું, મજા આવી, પહેરવાથી, ઓળવાથી, ખાવાથી, જોવાથી, સાંભળવાથી મજા આવી, મજા આવી, એ માત્ર શું છે? સુખ નો આભાસ છે, સુખ નથી, વાસ્તવિક સુખ નથી, સાચું સુખ નથી. સુખનો આભાસ માત્ર. બરાબર, હવે જો ભાવાર્થ વાંચીએ પછી આગળની ગાથા કરે. તીન લોક કા વૈભવ તો અલ્પ હૈ, ઓર જો શું કે છે, તીન લોક કા વૈભવ તો અલ્પ હૈ, ઓર પ્રત્યેક જીવ કા આશારૂપી ગદ્દા ઇતના ગહેરા હૈ કે ઉસમે તીન લોક કા વૈભવ અણુ કે સમાન અતિ અલ્પ હૈ. તો એક જીવ કા ગડ્ડા ભી પૂરા કેસે હોગા, એટલે વિષયો કી અભિલાષા કરના વ્યર્થ હૈ. વિષયો કી અભિલાષા કરના વ્યર્થ હૈ, કારણ કે એ અભિલાષા માંથી પાછી અભિલાષા, એમાંથી પાછી અભિલાષા, એમાંથી પાછી અભિલાષા. તૃષ્ણા વધારે, પાંચ હજાર મળે તો 10,000 ની વાંચા, 10 થઈ જાય તો 20, 20 થઈ જાય તો 40, તે એન્ડ જ નથી. તમે જુઓ આખું જીવન, ઘણા ઘણા જીવોનું કમાવા 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 પાછો આખું જીવન ખતમ થઈ જાય. જે ભેગું કર્યું, જે પ્રાપ્ત કર્યું, તે પ્રમાણે એને ભોગવી પણ નથી શકતો. લૌકિક રીતે વાત કરીએ તો, આધ્યાત્મિક રીતે વાત કરીએ તો પરદ્રવ્યને તું અડતો નથી, સ્પર્શતો નથી, ભોગવવાની વાત જ ક્યાં. લૌકિક રીતે વાત કરીએ તો આખું જીવન કમાવું 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 કમાવું. છેલ્લે એક શેઠ ની કથા આવે છે ને કે ભાઈ પુત્ર 7 છે અને 7 ફેક્ટરી ખોલી દીધી છે, તો મરણાસન પર છે એ શેઠજી, અને કે 7 ની ફેક્ટરી ક્યારે ખુલશે અને ક્યારે ખોલશો. તેની પત્ની કે નરક 7 જ છે ભાઈ, હવે તને 8 ની ફેક્ટરી ખોલીને જવું છે ક્યાં. એટલે વિચાર કરો કે જે જીવે આખું જીવન, સમજો આખું જીવન જે જીવે ઇન્દ્રિયના વિષય ભોગ, કમાવું, ધંધો, વ્યાપાર, ભાઈઓના કાર્ય કરતા બનીને, સમજાય છે, એ સામાજિક કાર્ય છે, પારિવારિક કાર્ય છે, આર્થિક કાર્ય છે, સમજાય છે, એ પ્રકારના કાર્યોમાં જેનો ઉપયોગ ટોટલી એમાં ને એમાં રમ્યો છે, એને અંત સમયે તમે ગમે તેટલો ધર્મ સંભળાવશો, એનો ઉપયોગ એનું છીક એમાં નહીં લાગશે. એને આખું જીવન જે એના ઉપયોગમાં, એના જ્ઞાનમાં જે આખું જીવન ચાલ્યું છે, એને એનું સ્મરણ આવ્યા કરશે, એને એનું સ્મરણ આવ્યા કરશે, એને એ જ યાદ આવ્યા કરશે. પોઈન્ટ પકડાય છે? આખું જીવન જેને સ્વાધ્યાય કર્યો છે, આખું જીવન જેને તત્વ જ્ઞાન અને તત્વ અભ્યાસ કર્યો છે, તો અંત સમયે શરીરની અપાર પ્રતિકૂળતાની વચ્ચે પણ એને તત્વ યાદ આવશે, એને આત્મા યાદ આવશે, એને ભેદ વિજ્ઞાનની વાતો યાદ આવશે, એને ગુરુદેવજીની વાણી યાદ આવશે, એને સમયસાજીની ગાથાઓ યાદ આવશે, એને ટીકાઓ યાદ આવશે, એને જે અભ્યાસ કર્યો છે, જે સિદ્ધાંતો ભણ્યો છે, અણુ કણકણની અને જનજનની એને સ્વતંત્રતા ભાસશે. અગર આખું જીવન એને જે એના જ્ઞાનમાં ઇનપુટ, એટલે કે જે જ્ઞાનમાં એને નાયકું છે, એનું સ્મરણ થયા કરે. અને જેના આખું જીવન ચલાવે છે વિકલ્પોમાં, અને જે વિકલ્પની ઝંઝારમાં, માયાઝારમાં, સમજાય છે, એ એક કરોળિયાના ઝાડમાં જે ફસાયો 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 છે, તો એને નહીં સૂજે આત્મા અંત સમયે સંભળાવશો, એને સત્ય સંભળાવશો, તો એને નહીં રૂચે, એને પલ્લે કાંઈ નહીં પડે, એને અંદર કાંઈ નહીં ઉતરે. એની તો દ્રષ્ટિ, રૂચિ, આકર્ષણ, અટ્રેક્શન એ સમય પણ શરીર 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 શરીર, હું મરું છું, મરું છું, હું મરું છું, મને નથી મરું, મને નથી મરું, મને બચાવો, આ વેદનાને હરો, કંઈક કરો, કંઈક ઉપાય કરો, નથી સહન કરતું, હવે મને કંઈ થઈ જશે, મને કંઈ થઈ ગયું, મને થઈ ગયું, હું રોગી થઈ ગયો, હું બૂઢો થઈ ગયો, હું મરી ગયો છું, બચાવો બચાવો બચાવો, સમજાય છે. એક કાંઈ નહીં તો શરીરની આસક્તિ, પરિવારની આસક્તિ, સંયોગોની આસક્તિ. એટલે એ આસક્તિ, એ ઈચ્છા, એ તૃષ્ણા, એ વિકલ્પ, એ માયાજાળ, ઝંઝાળ, એને દુર્ગતિમાં પહોંચાડી દે. ગઈકાલે અમારે બહુ સરસ ચર્ચા થઈ વિકલ્પ, વિચાર, નિર્ણય અને અનુભવ. વિકલ્પ, વિચાર, બહુ મોટો અંતર છે વિકલ્પ અને વિચાર વચ્ચે. ઘણા પ્રશ્ન પૂછતા હોય ને કે વિકલ્પ અને વિચાર વચ્ચે શું ફરક છે, બહુ ફરક છે. વિકલ્પ છે ચારિત્ર ગુણની વિકારી પર્યાય, જે રાગ દ્વેષના પરિણામ થાય છે ને, રાગ દ્વેષના પરિણામ એ વિકલ્પ છે. અને એ પરિણામ, જે રાગ દ્વેષના જે પરિણામ છે, એ વિકલ્પને વિચાર તોડી શકશે, વિચાર એને તોડી શકશે. સમ્યક વિચાર, તત્વ વિચાર, કોઈ પકડાય છે, જે જ્ઞાનનું પણ બનશે એ વિચાર છે. અહીંયા વિકલ્પ આવ્યો, જો આમ કહ્યું, અમે કહ્યું ને અંતે દંતે આવું કહ્યું ને, જો કેવો ખરાબ છે, કેવો દુષ્ટ છે, આવું કર્યું, આમ કર્યું, કરવું નહોતું જોતું, મેં કીધું તું બોલો નહીં બોલો તો આમ જ કરશે, આ વિકલ્પ છે. અને અહીંયા એ સમયે અહીંયા વિચાર આત્માથી ઉભા કરે છે તત્વના કે કોને શું કહ્યું. અને કર્મ નો ઉદય હતો એટલે એને એવું કહ્યું. આ રાગ દ્વેષ ના પરિણામ ને તોડવા વાળો વિચાર છે. વિચાર ઉભા નહીં કરો તત્વો ના તો વિકલ્પ નહીં છૂટે, વિકલ્પ શાંત નહીં થાય, વિકલ્પ મંદ નહીં થાય, વિકલ્પ ની સામે લડી નહીં શકો અગર તમે વિચાર ને ઉભો નહીં કરો તો. કર વિચાર તો પામ, કર વિચાર તો પામ, કર વિચાર તો પામ, કર વિચાર તો પામ. એટલે વિચાર ની આગળ એક સ્ટેપ જશો તો નિર્ણય ઉભા આવશે. એ વિચાર તમને નિર્ણય, એ વિચાર તમને તમને નિર્ણય તરફ લઈ જશે અને એ નિર્ણય તમને અનુભવ તરફ લઈ જશે. એ માત્ર દેખે એટલે તું વિકલ્પ ને તો વિચાર થી તોડવા મળે. કોઈ પણ વિકલ્પ ઉભો થાય ત્યારે વિચાર ઉભો કરો, તત્વ નો વિચાર ઉભો કરો અને વિકલ્પ ને તારે શાંત કરી દો. એને પરાસ્ત, એને પરાસ્ત, એને પરાજય પરાસ્ત કરી નાખો, તોડી નાખો. એને કોઈ આમ કહ્યું, આમ કહ્યું, અહીંયા વિચાર કોણ કોનું કઈ કરી શકે. આમ ન થવું જોતું તું, આમ થવું જોતું તું, ક્રમબદ્ધ કર્યા વિચારમાં. અરે તું આમ થવું જોતું તું, આમ થવું જોતું, જેમ થવાનું તેમ જ થયું. એને જીનેન્દ્ર અમિન્દ્ર તીર્થંકરતન બદલી શકવામાં સમર્થ નથી એવો વિચાર કરે. તારું કર્તવ્ય તત્વ વિચાર કરવો. આવતા વિકલ્પ હું એમ નથી કેતી આ વિકલ્પ ને તોડો. એટલે વિકલ્પ ની જે ધારા છે એ તો જેમ છે એમ આવવાનું છે, પણ એ વિચાર દ્વારા કઈ શાંતિ નો અનુભવ થશે. કોઈ સમજાય છે? તારું ફોકસ વિકલ્પ થી વિચાર પર આવી જવું છે. આ તો ચાલ્યા કરશે, આ ચાલ્યા કરશે, આવ્યા કરશે ક્રમબદ્ધ પ્રમાણે. અને તારા હવે સાચી કહું તમને, અહીંયા તારા તત્વ વિચાર આગળ ચાલશે તો તારા વિકલ્પ પણ મન થતા જશે. એવું એક નિમિત્ત નથી, સંબંધ છે. તારા વિચાર તત્વ ના વિચાર ચાલશે તો વિકલ્પ જે તીવ્ર હતા એ મન થતા જશે, મન થતા જશે, મન થતા જશે, મન થતા જશે. કારણ કે અહીંયા વિચાર હાવી થાય છે, હાવી થાય. અજ્ઞાની માં વિકલ્પ હાવી, વિચાર નહીં. વિકલ્પ હાવી, વિચાર કાંઈ નથી, વિચાર કાંઈ નથી. અરે આપણને કોઈ નાની વસ્તુ પણ ડિસિઝન માં હું વિચારીને કહું, તમે વિચારીને કહું. અરે બે દિવસ નો ટાઈમ આપો, જરા વિચારીને કહું. તરત વિચાર ઉપર લૌકિક માં પણ ટ્રાય કરવું હોય તો વિચારીને કહું. કોઈ સમજાય છે? તે નક્કી કર્યું કે નહીં કે આ મોબાઈલ લેવો છે? ભાઈ વિચારવા તો દે જરા. તો નક્કી નક્કી કર્યું કે નહીં મોબાઈલ લેવો છે, નિર્ણય કર્યો કે નહીં મોબાઈલ લેવો છે, એ પણ વિચાર ઉપર ટકાઈ જાય છે કે ભાઈ વિચારવા દે. તો વિચારીને કહું અને વિચારીને નક્કી કરીએ ને આપણે, વિચારીને નક્કી કરીએ, વિચારીને નક્કી કરીએ, વિચારીને નક્કી કરીએ. તો વિચાર તો ઇમ્પોર્ટન્ટ, પણ વિચાર તો પામ, વિચાર મન જ્ઞાન યોગ્યતા સંગની પંચેન્દ્રિય કોનું મળ્યું છે જેમાં વિચાર કરવાની સામર્થ્ય મળી છે કે મારી માટે શું હિતકારી છે ને શું અહિતકારી. તમને સમજાય? વિકલ્પ, વિચાર, નિર્ણય અને અનુભવ. હવે અહીંયા જ આપણે ગુંચવાયેલા છે વિકલ્પ. આમ કહ્યું, આમ કહ્યું, આમ થવું જોતું તું, આમ થયું, ન થયું ને, થયું ને, સારું થયું, ખરાબ થયું, આમ કરવું છે, આમ કરવું છે, આ કરવું છે, તે કરવું છે. બસ એ રાગ દ્વેષ, રાગ દ્વેષ પર લઈને રાગ દ્વેષ, રાગ દ્વેષ. તારા વિચાર ક્યાં ગયા? તારું મન ક્યાં ગયું? તારું જ્ઞાન ક્યાં ગયું? જ્ઞાન પણ હારું એટલે જ્ઞાન પણ મિથ્યા, શ્રદ્ધા મિથ્યા, ચારિત્ર મિથ્યા, જ્ઞાન મિથ્યા, બધું મિથ્યા, પુરુષાર્થ પણ ઉલટો. કોઈ સમજાય છે? હવે હવે તારે આને ડિસ્ટર્બ નથી કરવાનું, આને જાગૃત કરવાનું. વિચાર લે સચો વિચાર, વસ્તુની વ્યવસ્થા, વિશ્વની વ્યવસ્થા, ક્રમબદ્ધ પરિવાર, આ બધું ક્યાં સમજીએ છીએ આપણે? કશાય અમારા મન છે ને આપણા બધાનો, કશાય મંદ છે, મોહ મંદ છે. એટલે જ્ઞાનમાં આ તત્વ સમજવા માટે આપણે તૈયાર થયા છે. અગર મો આવી હોત ને તો મેં કે મો કે તે ક્લાસ જ છે, શું હવે સોલ સાયન્સ, હવે એક મેક જ તો વાત કરે છે, કઈ નવી વાત તો છે નહીં. એ મો આવી કરીને દિવને ક્યાંય લઈ ગયો. પણ મો મન છે, આ મંદ છે કચાય, એટલે અહીંયા જ્ઞાન ના ના ના. સ્વાધ્યાય પહેલા, સ્વાધ્યાય પહેલા, ગુદેશ નું પ્રવચન પહેલા, ના મંદિર પહેલા, દર્શન પહેલા, પૂજા પહેલા, સ્વાધ્યાય પહેલા. સમજાય છે? તો તું જે શાસ્ત્ર ગુણના સાનિધ્ય માં રહેશે તો તારા સમય વિચાર વધશે, તારા વિકલ્પ, કસાઈ, વિષય, અભિલાષા, ઈચ્છા, કૃષ્ણા, મન 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 મન. મોની મંદતા છે જે પ્રવચન માં એક કલાક બેઠો છું. મોની મંદતા પોઈન્ટ છે. બાળક અગર શાંતિથી બેઠો હોય તો મમ્મી બેસી શકે પ્રવચનમાં. મમ્મી પ્રવચનમાં ક્યારે બેસી શકે? બાળક શાંતિથી બેઠો હોય, એટલા આ મોહ રૂપી બાળક, રાગદ્વેષ રૂપી બાળક શાંતિથી બેઠા છે, મંદ છે. એટલે પ્રવચનમાં એક કલાક આહા જ્ઞાનમાં જ્ઞાનમાં એ તત્વનો રસ પીએ છે, તત્વ જ્ઞાન પીએ છે અને જ્ઞાનમાં નિર્ણય ચાલે. એક તમે નિર્ણય કરતા જાઓ, હવે વિચાર સાંભળો, વિચારો અને નિર્ણય સુધી પહોંચો. એક સમય હૃદયથી કીધું છું ભગવાન છું, અહીંયા વિચારમાં આહા હા હું ભગવાન છું, શરીરથી ભિન્ન છું, અને નિર્ણય નિર્ણય કે હા હું ભગવાન છું, હું આત્મા છું, પરમાત્મા છું, એવો અહીંયા નિર્ણય કરતા જાઓ. વિચાર અને નિર્ણય, હવે ખાલી વિચાર કરીને નહીં મૂકી દો, નિર્ણય સુધી પહોંચો. નિર્ણય 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 વિકલ્પ વિચાર નિર્ણય અનુભવ, બોલો સમજાય છે. હવે અહીંયા વિકલ્પો તો બહુ આવશે, ઈચ્છા કૃષ્ણ વાંછા વિકલ્પ, આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે. અહીંયા વિચાર શું જોઈએ છે, શું જોઈએ છે, આહા જે છે તારું બધું તારામાં છે, જે જોઈએ છે બધું તારામાં છે. અહીંયા વિચાર ચાલશે, જો આ વિચાર ચાલતા આ અહીંયા વિકલ્પ મંદ પડી જશે, ઈચ્છા કૃષ્ણ વાંછા મંદ થઈ જશે, અને અહીંયા વિચાર પોઈન્ટ સમજાય કે ચાર વસ્તુ સમજાય છે. વિકલ્પ વિકલ્પ એ ચારિત્ર ગુણની પર્યાય છે, અને વિચાર એ જ્ઞાન ગુણની પર્યાય. મન કહીએ ને, મન વિચાર કહો, ભાવ મન કહો, જ્ઞાન કહો, સમજાય છે, એ એ એને કહેવાય વિચાર. એ રીતની વાત. ચલો હવે આપણે 36 પછી 37 નંબરની ગાથા લઈએ, 37 નંબરની ગાથા, બરાબર સમજાયું? ચાર વાત સમજાવી, વિકલ્પ વિચાર નિર્ણય અને અનુભવ, અલ્ટિમેટ અનુભવ સુધી પહોંચો. નથી આપણે વિચાર માટે કરવાનું કે નથી આપણે વિકલ્પાત્મક નિર્ણય માટે કરવાનું, દેટ શુડ લીડ ટુ અનુભવ, નિર્વિકલ્પતા. નિરાકુળ આનંદની પ્રાપ્તિ થઈ જાય તો તે સમ્યક વિચાર કર્યો અને વિચારનું તમે ફળ પ્રાપ્ત. હૃદયથી કેટલું સરસ છે કે ક્રમબદ્ધ નો નિર્ણય થયો એટલે અકળતાનું તને અંદરમાં વેદન થવું જોઈએ. દ્રવ્ય દ્રષ્ટિ, દ્રવ્ય સન્મુખતાની દ્રષ્ટિ જાય અને ક્રમબદ્ધ નો નિર્ણય થાય અને સમ્યક દર્શન થાય, આ બધાનો સમકાર છે. ક્રમબદ્ધ નો નિર્ણય, દ્રવ્ય સન્મુખ દ્રષ્ટિ જેવી અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. સમ્યક દ્રષ્ટિની પ્રાપ્તિ થઈ તો દ્રષ્ટિ દ્રવ્ય સન્મુખ ગઈ, અને દ્રષ્ટિ દ્રવ્ય સન્મુખ થઈ એનો મતલબ તને ક્રમબદ્ધ નિર્ણય સાચો હતો. ક્રમબદ્ધ નિર્ણય સાચો ત્યારે હતો જયારે દ્રવ્ય દ્રષ્ટિ થઈ અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. એટલે ગુરુદેવ કહે છે સમ્યક દર્શનની પ્રાપ્તિ દ્રવ્ય સન્મુખ દ્રષ્ટિ જેવી અને ક્રમબદ્ધ નો નિર્ણય થવો આ સમકાળ છે. એવી રીતના વિકલ્પ નું તૂટવું, વિચાર નું ઉર્ધ્વ થવું. હવે બોલો માતાજી આઠા સાત પાંચ સાત કલાક અનુભવ કલાક સમ્યક દર્શન પહેલા ધ્યાનમાં બેસતા હતા તો કોની ઉર્ધ્વતા હતી? ત્યાં વિકલ્પ અત્યંત મંદ હતા, મોહ અત્યંત મંદ હતો, અને વિચાર શું ચાલતું હતું? વિકલ્પાત્મક નિર્ણયમાં વિચાર, વિચાર તત્વના વિચાર, આત્માના વિચાર, વસ્તુ સ્વરૂપના વિચાર. કોઈ સમજાય કે વસ્તુ સ્વરૂપના વિચાર, એ વિચાર ચાલતા હતા આખી રાત. સોગાનીજીને એ આત્માના વિચાર ચાલ્યા, રાગ અને જ્ઞાન જુદા છે, વિચાર ચાલ્યા. રાગ ચાલી રહ્યો હતો પણ રાગની દ્રષ્ટિ નહોતી, રાગ ઉપર ફોકસ નહોતું, રાગમાં રચ્યા રચ્યા નહોતા. રાગ અને જ્ઞાન જુદા છે એવા વિચારમાં રચ્યા પચ્યા હતા, અને વિચાર વધતો ગયો વધતો ગયો વધતો ગયો, અને પછી આગળ જઈને મન પામે વિશ્રામ. કર વિચાર તો પામ, મન પામે વિશ્રામ. તો મન પામે વિશ્રામ એ દશા ઈ તો નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થઈ, અને એની પૂર્વચર વ્યવહાર આખી રાતનો પુરુષાર્થ, પૂર્વનો પુરુષાર્થ, તમને દર્શન થયું એની પૂર્વનો પુરુષાર્થ સાર્થક થયો, વ્યવહાર નામ પામે છે એને પૂર્વચર વ્યવહાર કહેવાય. અને પછી અનુભવમાંથી બહાર આવશે અને પછી જે વિચાર ચાલશે એ સહચર વ્યવહાર, પૂર્વચર વ્યવહાર અનુભવ, અને પછી સહચર વ્યવહાર, અને પછી અનુભવ વધતો જશે, ગુણસ્થાન વધતું જશે, એ વ્યવહાર ઘટતો જશે, એ શુભ ભાવ ઘટતા જશે, એ બુદ્ધિપૂર્વક માંથી અબુદ્ધિપૂર્વક થતા જશે, અને પછી લીનતા વધતી જશે, ગુણસ્થાન વધતું જશે, વિતરાગતા વધતી જશે, રાગ ઘટતો જશે, ઘટતો જશે, વિતરાગતા વધતા વધતા, ગુણસ્થાન વધતા 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 સંપૂર્ણ અંદરમાં લીનતા થશે, તો વ્યવહારનો અભાવ થઈ જશે. કેટલી કેટલી ગજબની વાત છે, કોઈ સમજાય છે? જો આના પછીની ગાથા પણ બહુ સરસ, પુણ્યોપાર્જન થી પ્રેરણા. અરે ભાઈ, એટલી અહીંયા કોઈ કહે છે શું પુણ્યોપાર્જન, એટલે કે પુણ્યના પુણ્યના બંધનની માટે પ્રેરણા આપે છે કે અરે ભાઈ અપેક્ષા સમજ. મેં તમને પહેલા કીધું આ શરણાયોગ પ્રધાન ગ્રંથ છે. શરણાયોગ પ્રધાન ગ્રંથ છે ને એટલે પાપ થી હટાવીને પહેલા તું પુણ્ય ભાવમાં આવ. તું પહેલા દેહ શાસ્ત્ર ગુરુથી જોડા. તું પહેલા વિકલ્પ ના માળા જાળમાંથી હટીને વિચારો. વિચાર ક્યારે કરી શકશે? ક્યાં કરી શકશે? સાચા વિચાર, તત્વના વિચાર, સ્વાધ્યાયના વિચાર ક્યાં કરી શકશે? તું જેટલા મંદિરમાં બેસીને તત્વના વિચાર સ્વાધ્યાયમાં બેસીને બુદ્ધેશ્વરનું પ્રવચનનું શ્રવણ કરતી વખતે, પૂજા કરતી વખતે, દર્શન કરતી વખતે, સંન્યાસ ભક્તિ કરતી વખતે તારા તત્વના વિચાર જેટલા ચાલશે એના વગર ક્યાંય જે નહીં ચાલે. અધિકતા છે, અધિકતા એ. અને એના કારણે પુણ્યનું ઉપાર્જન થશે. પુણ્યનું ઉપાર્જન થશે તો તને દેહશાસ્ત્ર ગુરુ મળતા રહેશે. જ્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તને સમાગમ મળતો રહેશે. સમાગમ મળતો રહેશે એની માટે પુણ્ય જોશે ને. અને ત્યાં તો ભાઈના સહયોગ છે. દેહશાસ્ત્ર ગુરુનું મળવું, ઉત્તમ કુળનું મળવું, મનુષ્ય ભાવનું મળવું, સંગી પંચેન્દ્રિયપણાનું મળવું, પર્યાપ્તિ પૂરી થવી, સમજાય છે, સહયોગક્ષમની પ્રાપ્તિ થવી, મન મળવું, વિચાર કરવાની સામર્થ મળવી, આ તો બધો પુણ્યનો ઉદય છે. આ તો પુણ્યના ઉદયમાં મળે છે. તો પુણ્યનો ઉદય ક્યારે આવશે? તો પુણ્યનો બંધ કરશે. તો બંધ ક્યારે કરશે? દેહશાસ્ત્ર ગુરુના સાનિધ્યમાં આવશે. ક્યારે આવશે? તો અશુદ્ધિ બચશે. ત્યારે ક્યારે બચશે? તો તેને અંદરમાં તારા આત્મકલ્યાણની દરકાર લાગી હશે ત્યારે બચશે. કનેક્ટ સમજાય છે આખું? એટલે અહીંયા બહુ સરસ વાત થાય. 37 થઈ ગઈ ને, 37 વાત છે. 37 પુણ્યોપાર્જન થી પ્રેરણા. મુનિરાજ વિષય સુકો છોડકર, બહુ સરસ છે, જો સાંભળો, ધ્યાનથી સાંભળો. મુનિરાજ વિષય સુખ કો છોડકર મહાપુણ્ય કા ઉપાર્જન કરને કે લિયે પ્રવૃત્તિ કરતે હૈ. ઇસ વિષય સુખ કી પ્રવૃત્તિ સે, વિષય સુખ કી પ્રવૃત્તિ સે ભાવ ભાવ મે નવીન શરીર ધારણ કરના પડતા. ઇસીલિયે જો આત્મ કલ્યાણ મે પ્રવીણ હૈ વે સોચ વિચાર કરકે, અગેન સોચ વિચાર કરકે, જે આવી વાત સોચ તમે આપી છે ને, તો કઈ વિચાર્યું કે નહીં? આ પગલું ભરવા પહેલા તો કઈ વિચાર્યું કે નહીં? તારા કઈ વિચાર્યું? વિચાર્યા વગર તો વિચારવો કેટલો ઇમ્પોર્ટન્ટ છે. તો કે સોચ વિચાર કરકે આત્મ કાર્ય મેં પ્રવૃત્તિ કરતે હૈ. આહા, બહારમાં પુણ્ય ઉપાર્જન કરે છે, અંદરમાં ધર્મ ઉપાર્જન કરે છે. બહારમાં મન કસાય છે, અંદરમાં કસાય રહી પણ હતી છે. પણ જે તીવ્ર કસાય છે એનાથી તો આત્માથી બચે. મુનિરાજ વિષય સુખ કો છોડકર મહાપુણ્ય કા ઉપાર્જન કરને કે લિયે પ્રવૃત્તિ કરતે હૈ. પંચમ કાળમાં તો કોઈ જેટલા પણ મુનિરાજ થયા, પંચમ કાળમાં આખી તમે આચાર્ય પરંપરા લઈ લો તો કોઈ આ પંચમ કાળમાંથી તો મોક્ષ નથી ગયો. તો શું કર્યું એમણે? છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં જીવતા હતા, ધર્મમય ભાવ હતો, વિતરાગતામય ભાવ હતો અને પ્રચુર આનંદને ભોગવતા હતા. એ તો વાત સાચી છે, પરંતુ અધરવાઇઝ શું કર્યું? 11 વર્ષની ઉંમરમાં કુંકુન આચાર્ય દેવે દીક્ષા લીધી. 94 યર્સ સુધી એમનું આખું આયુષ હતું. નો ડાઉટ એમાં છઠ્ઠા સાતમામાં જીવતા રહ્યા, પણ અધરવાઇઝ ઉપયોગ વાળ આવ્યો ત્યારે આ ચોર્યાથી પાઉડ લખવાનો ભાવ, પ્રક્રિયા, પ્રવૃત્તિ કયો ભાવ છે? તેમાં રહ્યા, તેનાથી બનતા, તેમાં રહ્યા, ક્યાં જીવતા રહ્યા? છઠ્ઠા સાતમાં શુદ્ધ શુભ અશુભમાં તો નહીં ગયા ને. સોચ વિચાર કર આત્મ કલ્યાણ આત્મ કાર્ય મેં પ્રવૃત્તિ કરતે હૈ, લોક મેં સમસ્ત પ્રભાવ પુણ્યકાલી ફલ હૈ, યહ બાત આગામી ખંડ મેં કહેતે. મેં તમને પહેલા કીધું, જે બાહ્યમાં સામગ્રી લોકમાં જે પુણ્યનો પ્રભાવ દેખાય છે, સામગ્રી દેખાય છે, ઠાર બાદ દેખાય છે, એ બધું પુણ્યનો પ્રભાવ. તને અગર સામગ્રી જોતી હોય, તને અગર અનુકૂળતા જોતી હોય, તને દેહશાસ્ત્ર સામગ્રી ને બાહ્ય વસ્તુ છોડો, તને દેહશાસ્ત્ર ગુરુ જોતા હોય અને એના સાનિધ્યમાં રહેવું હોય તો તારે પુણ્ય ભાવમાં રહેવું પડશે. તારે પુણ્ય ભાવ, પુણ્ય અને એ પુણ્ય પછી તને ધર્મમાં જવા માટેની પૂરેપૂરી પ્રેરણા. અહીંયા કોઈ પુણ્યમાં અટકાવવાની વાત નથી. અહીંયા પુણ્ય બંધમાં લોભ નથી. અહીંયા કોઈ સામગ્રીની અભિલાષાની વાત નથી. અહીંયા તો એમ કે છે કે ભાઈ, તને અગર તારી અંદરમાં શાંતિ સમતા જોતી હોય, તો અગર તું અકસાઈ રૂપે પરણી જતો હોય, તો તું અગર વિતરાગ ભાવ રૂપે પરણી જતો હોય, તો મેં તને પુણ્યની કોઈ પ્રેરણા નહીં આપીએ, કરવાનું જ નહીં કહે. કારણ કે એ પણ બંધ છે, એ પણ દેરી છે, એ પણ ભાવભ્રમણનું કારણ. પણ અગર તું અંદરમાં ના રહી શકતો હોય, તું નિરંતર તારા આત્મામાં ન રહી શકતો, તું લીન ન રહી શકતો હોય, મુનિરાજ પણ નથી રહી શકતા ભાઈ. અગર અંતર્મુરત રહી જાય તો કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ થઈ જાય. તો અગર તું અંદરમાં, માતાજી કહે છે ને આત્માના રે, અધરવાઇઝ તું આત્માની આજુબાજુ ટહેલમાં, આજુબાજુ ટહેલમાં રહેશે તો આજુબાજુ રહેશે, આત્માની આજુબાજુ રહેશે. અને આત્માની આજુબાજુ આત્માને બતાવનાર, આત્માને બતાવનાર દેવ શાસ્ત્ર ગુરુ સિવાય આહા આત્માની આજુબાજુ કઈ રહેવા, ક્યાંય રહેવા જેવું નહીં. તો તું દેવ શાસ્ત્ર ગુરુની આજુબાજુ રહેજે, તું એમાં રહેજે. તું યા તો શાસ્ત્ર સ્વાધ્યાય કરજે, યા તો તું ભક્તિ સાંભળજે, યા તો તું કથાનિયો વાંચજે. તારું અગર સેવક થી વધારે હોય તો તું કર્ણાનિયો વાંચજે. તું અભ્યાસ કરજે, તું ઇન્દ્રિયો નો, તું કાન નો, તું આંખ નો, તું મન નો, તું વાણી નો, તું આ ભવ નો તું લાભ લેજે. તને જે પ્રાપ્ત થયું છે સામગ્રી, સહયોગ, ઉત્કૃષ્ટત્વ, શાસ્ત્ર ના ભંડાર, તને જે પ્રાપ્ત થયા છે એનો તું સદુપયોગ કરજે. તારા જ્ઞાન ને વિશુદ્ધ કરજે, નિર્મળ કરજે, વિચાર કરજે, તત્વ નો વિચાર કરજે, અને નિર્ણય સુધી પહોંચીને અનુભવ સુધી પહોંચે એવી પ્રેરણા આપે. કરવા યોગ્ય એક જ કાર્ય. અને અશુભ ભાવ એટલે ખાવા પીવાનો, કમાવા ધમાવાનો ભાવ આવે તો પણ એટલો લીન, એટલો તાદાત્મય, એટલો તન્મય, એટલો સુખ બુદ્ધિ માનીને એમાં અટકી નહીં જતો કે તું પુણ્ય અને ધર્મ થી દૂર થઈ, તું મંદિર થી દૂર થઈ જાય. ના હવે મંદિર, મંદિર હવે તો પોસિબલ નહીં. શ્રાદ્ધ હવે હવે બધું ચાલુ થઈ ગયું, હવે તો બધું ચાલુ થઈ ગયું. એટલે શું ચાલુ થઈ ગયું? એ તારો સંસાર વધારવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો. અને મોક્ષ માં જવાનો જે કાર્યક્રમ, એમાં તું થોડો લાગ્યો તો એનાથી તું દૂર થઈ ગયો. અને તને એમ થાય છે હવે તો બધું ચાલુ થઈ ગયું, હવે તો બધું ચાલુ, તો ટાઈમ ક્યાં મળે? આ બતાવે છે કે ભવિષ્ય આગળ શું છે, અન્યથા નહીં લેતા થોડી કડક ભાષા છે. હવે બધું ચાલુ થઈ ગયું એટલે હવે નહીં થાય, એનો મતલબ કે ખરેખર તારા અભિપ્રાયમાં એની કેટલી સુખબુદ્ધિ, મહત્વતા, ઇમ્પોર્ટન્ટ પ્રાયોરિટી, મુખ્યતા, ઉર્વરતા છે કે તું એ બધું ચાલુ થઈ ગયું એટલે તું પુણ્ય છે કે ધર્મ છે કે સ્વાધ્યાય છે કે બધું છે, તું એને ગૌણ કરીને એને છોડી દે, એનાથી દૂર વહી જાય. આ કાળમાં ખરેખર કહું છું એટલો નિકૃષ્ટ કાળ છે. આ કોઈ સારો કાળ નથી જે આપણે બધા જન્મ્યા છે. આ તો કોઈ આપણો કોઈ કાકી કઈ પુણ્ય નો ઉદય છે કે આપણને આ વાત મળી, ગુરુદેવસિંહ મળ્યા, માતાજી મળ્યા, જ્ઞાનીઓ મળ્યા, કૃપાલુદેવ મળ્યા, ગ્રંથો મળ્યા, આગમ મળ્યા, અને ગુરુદેવસિંહ ના આટલા આટલા હજારો હજારો પ્રવચન મળ્યા કે જે જીવ ની યોગ્યતા અહીંયા પાકી હોય તો એ સમજી શકે. એ તો કોઈ વિરલા જીવો છે કે જેને આ રૂચે છે. કેટલા ઓછા જીવો છે, કેટલા ઓછા જીવો છે, કરોડો કરોડો અબજો અબજો ની જીવોની સંખ્યામાં કેટલા જીવો છે કે જેના તત્વ રૂચે છે આજની તારીખમાં, આજની તારીખમાં જેના તત્વ રૂચે છે, જેના સ્વાધ્યાય રૂચે છે, જેના વાત રૂચે છે, જેના ભેદ જ્ઞાન ની વાત ગમે છે, સાંભળવી ગમે છે, સાંભળતા જેના રોમ રોમ પુલકિત થઈ જાય છે, રૂવાતા રૂવા થઈ જાય છે, કેટલા લોકો છે? તો બહુ ઓછા લોકો છે. રૂચિ થવી અને એને જાળવી રાખવી, ઇન્દ્રિયના રીતે ભોગવવા શીખવું નહીં પડે. શીખવું પડશે, ધંધો કરીને ધંધો ચાલશે. અરે 40 વર્ષથી કરીએ છીએ, પાછું અભિમાન એટલું થાય, કર્તૃત્વ એટલું, અમે 40 વર્ષથી છે ધંધામાં. અચ્છા, બહુ સરસ, 40 વર્ષથી છે અમે, 40 વર્ષથી. તો એમાં તો ગર્વ લાગે, એમાં તો જાહેરાત કરે, એમાં તો એમ થાય કે 40 વર્ષથી મેં કરી રહ્યા છે. ક્યાં હતું ને ક્યાં લઈ ગયા? એટલે તું ક્યાં હતો ને ક્યાં, એટલે તું ક્યાં આવ્યો તો ને ક્યાં જવાની તૈયારી કરે છે? તું ઉપર ચડતા 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 કરતા તું અહીંયા આવ્યો કે આ ભાવમાં આત્મકલ્યાણ કરીને સમ્યક દર્શન રૂપી મોક્ષ માર્ગ નું બીજ રોપી શકે એની બદલે તું તો ઉપર આવ્યો. અને પછી લેડર ઉપર આવ્યો, સાપસીડી ની ગેમ માં ઉપર આવ્યો એટલે ફટાકથી પછી ફટાકથી ગરગર કોઈન પકડાય છે. આચાર્ય જઈ છે આ ભાવ તને ઇન્દ્રના વિષય ભોગોમાં રમવા માટે મળ્યો હતો. તને જે શાસ્ત્ર ગુરુ મળ્યા તો એનાથી દૂર જઈને તારે પાપ ભાવમાં પ્રવૃત્તિ કરવી એની માટે મળ્યો હતો? તારે 20-30-30-40 સાલ અને એજ કેટલી ઉંમર કેટલી છે? ઉત્કૃષ્ટ બોલો, કોણ જીવે છે 80 વર્ષ ને 90 વર્ષ? એ પણ નથી ખબર પડતી આપણને કે આયુ છે કેટલું, ક્યારે પૂરું થઈ જશે, શું લઈને જશું, સાથે શું ભેગું કરવું છે, શું સાથે આવશે? જ્યાં વાંચી આપણે પૂર્વ પુણ્ય સે સહજ પ્રાપ્ત હો, આવી વાત, પૂર્વ પુણ્ય સે સહજ પ્રાપ્ત હો. તારે વર્તમાનમાં કોઈ વિકલ્પ, વર્તમાન સામગ્રી પ્રાપ્ત કરવામાં કામ નથી આવતા. વ્યર્થ છે, નિરર્થક છે, નિરર્થક છે, નિરર્થક. તું વ્યર્થનો અભિમાન કર, મેં કમાયું, હું ભણ્યો, મારી ડિગ્રી, મારું કોચ, મારો પદ, મારી ડિગ્રી, હું સીઓ, હું એમબીએ, હું ફલાણું ડીકણું, અને એના કારણે ચડવા આવ્યા, મારી બુદ્ધિના કારણે આવ્યા, મારી ચતુરાઈના કારણે આવ્યા, મારા વિકલ્પના કારણે આવ્યા, મારા ડિસિઝનના કારણે આવ્યા. તારો કોઈ ડિસિઝન ને તારો કોઈ વિકલ્પ વર્તમાન સામગ્રી પ્રાપ્ત કરવામાં સહાયક નથી નથી નથી. એ પૂર્વના ઉદય પ્રમાણે જ મળે. તું ગમે તેટલા હાથ પગ માર, ગમે તેટલા હાથ પગ માર, વિચાર કરો. અહીંયા કૃષ્ણની ઈચ્છા તો કેટલી છે ને, પ્રાપ્તિ કેટલું થાય છે? ઈચ્છા કૃષ્ણ કેટલી છે? ગુજરાતી કે એક પરમાણુ ને પ્રાપ્ત કરવાની ને એમાં સુખ બુદ્ધિ માનવાની જે અભિલાષા, ઈચ્છા, કૃષ્ણ, વાંછા અને અભિપ્રાય છે તારા, એનો મતલબ તારા અભિપ્રાયમાં આખા વિશ્વ સંબંધી નો કરતા ભાવ અને ઈચ્છા ને કૃષ્ણ છે. અને કેવાય મિથ્યાત્વ. અને આ મિથ્યાત્વ નિગોદમાં લઈ જાય, નિગોદમાં ફટાકથી ફેંકે છે. એને નથી મિથ્યાત્વની ખબર, નથી નિગોદની ખબર, નથી ત્યાંના અનંતકાળના પરિભ્રમણની ખબર, નથી ત્યાંની સિચ્યુએશનની ખબર, નથી ત્યાંની વ્યવસ્થાની ખબર કે શું દશા ને દુર્દશા છે નિગોદની. પૂર્વ પુણ્ય સે સહજ પ્રાપ્ત હો આયુ લક્ષ્મી સુંદર તન, પુણ્યોદય દિન મિલે નહીં કર લે જીતને અતિ કષ્ટ સહન. કર માથું માર, પુણ્યનો ઉદય નહીં હોય તો નહીં મળે. રાવણે કેટલા વિકલ્પ તેરા છે રોજના, કેટલા વિકલ્પ તેરા છે સીતાની સામે, બોલો. એને પ્રાપ્ત કરવા માટે નહીં મળી તો નહીં જ મળી, એના ઉદયમાં નહીં. વિચાર કરો, તમારા ઉદયમાં સામગ્રી નહીં હોય, વસ્તુ નહીં હોય, મળવાનું નહીં હોય, તમે ગમે તેટલું માથું અફાડો દિવાલ સાથે, ઉપર નીચે થાવ, જમીન આસમાન એક કરી નાખો, એક પરમાણુનું સહયોગ, એક પરમાણુના સહયોગ પર નથી થવા. આટલી તો એક કહીએ ને કે ગુરુદેવજી ના શિષ્ય ને ભક્ત, આટલી તો એને શું કહેવાય કોન્ફિડન્સ, એને નિર્ણય ક્લેરિટી સિદ્ધાંતોમાં એટલી તો હોવી જોઈએ કે બાહ્યમાં જે પણ મળે છે, આવે છે, જાય છે, ઉદય પ્રમાણ છે. એ તો દેખા દેખી, ઈર્ષા, તૃષ્ણા વધારે, છલકપટ, માયા, આ તે કરતા 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 એમ થાય કે મળી રહેશે, મળી રહેશે. ખોડું તો કરવું જ પડે, જો ધંધા વ્યાપારમાં ખોડું તો કરવું જ પડે, થોડું તો કરવું જ પડે, પણ તારું બધું બહુ બધું બુરું થઈ જશે. તું થોડું કરવામાં તારું બહુ બુરું થઈ જશે. થોડી તો માયાચારી કરવી જ પડે ભાઈ, થોડું તો પોલિટિક્સ રમવું જ પડે, થોડી તો છેતરપિંડી કરવી જ પડે. છેતરાઈ જશે, તું છેતરાઈ જશે. તું છેતરપિંડી કોની સાથે કરે? તું કોઈની સાથે નથી કરતો, તું પોતા સાથે જ કરે. કારણ કે તને એમ કહે કે છેતરપિંડી કરવાથી, માયાચારી કરવાથી, થોડું કામ તેમ કરવાથી પૈસા આવે છે, તું એ ગફલતમાં નહીં રહેતો, નહીં રહેતો, નહીં રહેતો. પૂર્વ પુણ્યોદય બિન મિલે નહીં કર લે કિતને અતિ કષ્ટ સહન. કેટલા વિકલ્પ કર, તું વિકલ્પ કર્યા કર, આમ કરું, આમ કરી નાખું, પછી આને આમ કરી નાખું, પછી આનું આમ કરી નાખું, પછી ધંધામાં આમ કરું, પછી આમ કરું, આમ કરી નાખું, આમ કરી નાખું, આમ કરી નાખું, મળી જશે, મળી જશે, એનું મળી જશે, મને મળી જશે, આ ડીલ મને મળી જશે, આ પ્રોજેક્ટ મને મળી જશે, આ આ આ આ ઓર્ડર મને મળી જશે, આ પૈસા મને મળી જશે. ઓહો હો 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 હો. કાર્યકુશલ જો શિષ્ટ પુરુષ વે કરે મન મે યહી વિચાર, ઇત ભવ હેતુ યત્ન શિથિલ કર પર ભવ કા કરતે ઉદ્ધાર. હવે આ ભવમાં જેને એક વાતનો વિશ્વાસ, બહુ સરસ ગાતા રહે, શું ગ્રંથ છે મને છે આત્માનું શાસન, શું ગજબ ગ્રંથ. અહીંયા કે છે કે આ ભવમાં એક વાર સમજાઈ ગયું આપણને, આપણને એક વાર આ વાત બેસી ગઈ કે ભાગ્ય સંયોગો પૂર્વના ઉદય પ્રમાણ મળે છે. તો કે આ ભવ સંબંધી એ સામગ્રીને પ્રાપ્ત કરવા માટે ઈચ્છા, કૃષ્ણ, વાંછા, મોહ, એનું બધું ધીરું પડી આવી છે, બધું ધીરું પડી આવી છે. અને હવે ફ્યુચરના ભાવમાં, એટલે કે મારું ભવિષ્ય કેવી રીતના સુધરે એની માટે પ્રયત્ન, યત્ન, ઉદ્ધાર કરવા માટે પર ભવ કા કરતે ઉદ્ધાર. હવે હું ભવિષ્યનું વિચારું ને, કારણ કે મારા વર્તમાન પ્રણામથી મારું ભવિષ્ય નક્કી થશે અને વર્તમાન સંયોગો ભૂતકાળના પરિણામનું ફળ છે. તો એ તો પતી ગયું ને, એ તો પતી ગયું ને કે ભૂતકાળના કર્મના ઉદય પ્રમાણે વર્તમાનની સામગ્રી મળશે, રહેશે, આવશે, જશે, પરમશે, એ બધું ભૂતકાળના પુણ્યના ઉદય સાથેનો નિમિત્ત નૈમિત સંબંધ છે. તો અહીંયા એ સંબંધી તો એ નિશ્ચિંત થઈ જાય. સુપર સુપર એક્સેલન્ટ વાત છે. તો હવે શું વિચાર કરવા માંડે છે, હવે હું ભવિષ્યમાં અનંતકાળ સુખી કેવી રીતના થાવ, હું કેવી રીતના અનંતકાળ સુખી થાવ, મોક્ષમાં જાઉં, ધ્રુવ અચલ અનુપમ ગતિને પ્રાપ્ત કરું. આ હા હા, ધર્મ અર્થ કામ અને મોક્ષ, ધર્માર્થ કામ ને ત્રિવર્ગ અને મોક્ષ ને અપવર્ગ માં નાખીને ધ્રુવ અચર અનુપમ અવિનાશી એવી ચિત્ત દશા ને પ્રાપ્ત કરવા માટે એ આત્મથી તૈયાર થાય. બહુ સરસ ગાથા. સમય થઈ ગયો આપણો, હવે નેક્સ્ટ ટાઈમ આપણે આ ગાથાને વાંચશું અને પછી આગળની ગાથા આપણે કરશું. સમજાય છે? જે ખાલી આ લાઈન વાંચું, એ જ જીવ કો જે મનુષ્ય આદિ ભાવો ને દીર્ઘ આયુ, બોલો વિચાર કરો, આપણે 40-70 વર્ષ જીવશું એ તો પૂર્વમાં માંગીને આવ્યો ને, પૂર્વમાં માંગીને આવ્યો ને આપણે કે 40-70 વર્ષ જીવશું તો દીર્ઘ આયુ, 80 વર્ષ જીવશું, 90 વર્ષ જીવશું એ તો પૂર્વમાં બધ્યમાન આયુ બાંધી ના આવ્યા, એટલે ભૂજ્યમાન, ભૂજ્યમાન એટલે ભોગવી રહ્યા. હમણાં થોડી નક્કી કરીએ છીએ કે આ વર્ષ આ ભાવમાં કેટલું જીવશે, તો નક્કી કરી ના આવ્યા. બહુ સરસ ગાથા છે. તમે થઈ ગયો? ચલો નેક્સ્ટ ટાઈમ આપણે લેશું. દીર્ઘાયુ છે, લક્ષ્મી છે, પછી સુંદર શરીર છે, સમજાય છે? બધું પૂર્વ જન્મ મેં ઉપાર્જિત પુણ્ય સે હોતા હૈ. આ બધું જે દીર્ઘાયુ, લક્ષ્મી, સુંદર શરીર આદિ સંયોગ બાર માં જે પણ મળે છે એ પૂર્વ જન્ય મેં ઉપાર્જિત પુણ્ય સે હોતા હૈ. એની ચર્ચા આગળ કરશું. ગાથા આપણે આગળ નિજ નિધિ નિજ ને દતાઈ યહ અનંત ઉપકાર હૈ સુખેલીએ જિનવાણી માસકો વંદના શતબાર. અને કાંચ મહિને બોધિની દ્વાદશ અંગીકાર અનુકારી જીવાણી નાત નો આ મતો નાનંદકારી કહાન ગુરુ દેવ નો ધન્ય કાકશ મૂર્તિ ભગતી માત નો જય સત્ય સનાતન સ્વામીભૂતિમય દિગંબર જય ધર્મ નો જય જિનેન્દ્ર બધાને.